ඔබතුමාටමගේ ස්තුතිය පුද කරනවා. ඒවගේ මම බලාපොරොත්තු වෙනවා මගේ කතාව විනාඩි 5ක් විතර අඩු කරලා අවසානයේදී උත්තර දෙන්න. ගරු කතානායකතුමනි, අද අපි මේ සාකච්ඡාවට ගන්න නාගරික සංවර්ධන හා නිවාස අමාත්‍යාංශයේ වැර්ශීෂ වන 123, 299 සහ 311 දක්වා වැර්ශීෂ. මෙම වැර්ශීෂ පිළිබඳව අදහස් දක්වන සියලුම පක්ෂා විපක්ෂ මන්ත්‍රීවරුන්ගේ මම ඉල්ලීමක් කරනවා. රටේ පවතින අර්බුද ආර්ථික අර්බුදය අවබෝධ කරගෙන මේ රට වෙනුවෙන් තමන්ගේ පල්දායි හා ප්‍රයෝජනවත් යෝජනා අදහස් ඉදිරිපත් කරන්න කියන කාරණාව. ඒ අමතරව මෙම අමාත්‍යාංශය සම්බන්ධව චෝදනා හෝ නිවැරදි යුතු තැන් තියෙනවා නම් ඒවත් සාධනීය ලෙස ඉදිරිපත් කර ලෙසත් මම මේ සභාවෙන් ඉල්ලා සිටිනවා. පසුගිය දවස් කීපයේ අයවැය විවාදයට ඇහුම්කන් දුන්නම ගරු කතානායකතුමනි, බොහෝ කතාවලින් පැහැදිලි වන්නේ මෙවලත් බරාපොරොත්තු වෙලා තිබුණේ හැමෝම සම්ප්‍රදායික සුපසාධන අයවැයක් කියන කාරණාව. හැබැයි මේ වෙලාවේ සුපසාධන අයක් වෙනුවට රටට ඉදිරිපත් කරන්න පුළුවන් හොඳම අයවැයක් තමයි මේ ආර්ථික අර්බුදෙන් ගොඩෙන්න ජනාධිපතිතුමා මෙහෙම නැත්නම් මුදල් ඇමතිතුමා ඉදිරිපත් කරලා තියෙනවා. පවතින තත්ත්වය තුළත් මෙවර අයවැයෙන් රුපියල් මිලියන 48,491 මුදල මේ අමාත්‍යාංශ සඳහා වෙන් වී තියෙනවා. එහි පුනරාවර්තන වියදම් ලෙස වෙන් කර ඇති මුදල රුපියල් මිලියන 2,744. අපි සමස්ත මුදලෙන් රුපියල් මිලියන 43,740 සංවර්ධන කටයුතු සඳහා වෙන් කර තියෙනවා. නාගරික සංවර්ධන වැඩසටහන් සඳහා රුපියල් මිලියන 20,433, නිවාස සංවර්ධන වැඩසටහන් සඳහා රුපියල් මිලියන 16,057, එමෙන්ම කසල කල්මනාකරණය හා පරිසර ආරක්ෂණ වැඩසටහන් සඳහා රුපියල් මිලියන 7,250 වෙන් කර තියෙනවා. මෙම අමාත්‍යාංශය යටතේ ඇති දෙපාර්තමේන්තු 4ක් සඳහා රුපියල් මිලියන 2,007 වෙන් කර තියෙනවා. කොවිඩ් වසංගතයත් එක්ක රට මුහුණ දුන් ආර්ථික අර්බුදය නිසා රටේ බොහෝ සංවර්ධන ව්‍යාකෘති අඩාල වුණා. ආනයන පාලනය කරන්න සිද්ධ වෙච්ච නිසා වෙළඳ පොලේ ඇති වූ භාණ්ඩංගයත් අමුද්‍රව්‍ය මිල ඉහළ යාමත් මේ තත්ත්වයට හේතු බව අපි පිළිගන්න ඕනි. මම මේ අමාත්‍යාංශය භාර ගන්න සිද්ධ වුණේ ගරු කතානායකතුමනි එවැනි පසුබිමක් තුළ. මේ විෂය අලුත් විෂයක් නෙමෙයි. බස්නාහිර පළාත් සභාවේ මේ විෂය සම්බන්ධ අමිතූරයක් දරන්න මට අවස්ථාවක් ලැබුණා. ඒ බස්නාහිර පළාතේ නිවාස නාගරික සැලසුම් අමාත්‍ය ධූරය ලංකාවේ ආර්ථික වශයෙන් වැදගත්ම පළාතක් බස්නාහිර පළාතේ. එහි ප්‍රධාන අමාත්‍ය ලෙස වැඩ කරනකොටත් මේ පළාත් සභාව නියෝජනය කරපු බොහෝ මන්ත්‍රීවරු මේ සභාවේ ඉන්නවා. ඒ සියලු දෙනාගේම සහයෝගය ඇතුව ඒ කටයුතු කරන්න මට පුළුවන්කම ලැබුණා. ඒ වගේම මම බලාපොරොත්තු වෙනවා මේ සියලු දෙනාගේ සහයෝගය ඇතුව මේ අමාත්‍යාංශය නිවැරදි දිශාවට මෙහෙවන්න මට සහයෝගය ලබා දෙයි කියලා මම විශ්වාස කරනවා. මේ අමාත්‍යාංශයට තිය ආයතන 21ක් තියෙනවා කරු කතානායකතුමනි. ඒ ආයතන 21ම රටේ සංවර්ධන ඍජුවම දායක වෙන ආයතන. මෙම ආයතන සම්බන්ධව ගැටලුවක් තියෙනවා. සමහර ආයතන මේකේ ඩුප්ලිකේට් වෙනවද කියන දේ මට කියන්න සිද්ධ වෙනවා. ඒ නිසා අපි බලාපොරොත්තු වෙනවා ඉදිරියේදී මේක ප්‍රතිවිකృత කරන එකම ආයතනයක් ඇතුළතේ දෙපාර්තමේන්තු හැටියට මේක හඳුන්වලා දීලා කටයුතු කරගෙන යන්න. මොකද විශාල වැය බරක් අපි දරනවා මේ එක එක කණ්ඩායම් තියෙන නිසා. පසුගිය මේ යම් යම් කඩාවැටීමකට ලක් පෞගිය කාලේ කඩාවැටීමකට ලක් වෙන්න හේතු මම කිව්වා. ජනාධිපතිතුමා මේ අමාත්‍යාංශ වැඩ කරන්න පුළුවන් රාජ්‍ය අමාත්‍යවරු දෙන්නෙක්ව මේ වෙනකොට පත් කරලා තියෙනවා ගරු කතානායකතුමනි. ඒ ආයතන 21කින් ආයතන 4යි රේකී අමාත්‍යාංශයට තියාගෙන තියෙන්නේ. නාගරික සංවර්ධන අධිකාරිය, ඉඩම් ගොඩකිරීම හා සංවර්ධන කිරීමේ සංස්ථාව, ජාතික භෞතික සැලසුම් දෙපාර්තමේන්තුව, ගොඩනැගිලි ද්‍රව්‍ය සංස්ථාව යන ආයතන 4 ඇරුණම අනෙක් සියලුම ආයතන රාජ්‍ය අමාත්‍යවරුන්ට මම අපි පවරලා ගැසට් එකකින්ම පවරලා දීලා තියෙනවා. මොකද එතකොට වගකීම් තියෙනවා ඒ ආයතන වලට කටයුතු කරන්න. ඒ නිසා වැඩ බදාගෙන කරනවට වඩා මම ඉන්නවා සංකල්පයක බෙදාගෙන කරනකොට හොඳයි කියන එක. ඒ අනුව රාජ්‍ය අමාත්‍යවරුන්ට මේ ආයතන මම දන්නවා මේ වෙනකොටත් ලොකු අභියෝගයක් ඒ රාජ්‍ය අමාත්‍යවරුන් දෙපළටම තියෙනවා. මොකද පෙළක් ආයතන වල පඩිගවා ගන්න බැරි තත්ත්වයකටපත් වෙලා තියෙනවා. එව්වා නැවත මේ පඩි ඒ සේවකෙන්ගේ රැකියාව සුරක්ෂිත කරගෙන ආයතන ලාභ ලබන තත්ත්වයටපත් වෙන්න ක්‍රමවේද හඳුනාගෙන කටයුතු කරන්න අපි උපදෙස් දීලා තියෙනවා. ඒ අනුව විශාල අභියෝගයක් එයාට පැවරලා තියෙනවා. මම නාගරික සංවර්ධන නිවාස අමාත්‍යාංශයට බාරගත්තා පස්සේ අපි මුලින්ම කරේ අපිට තියෙන අභියෝග හඳුනා ගැනීම. ඒ හඹුයෝග හඳුනාගෙන ඒවට විසඳුම් ලබා දෙන්න විවිධ පාර්ශ්වයන් එක්ක අපි සාකච්ඡා කරා. ඒ ආයෝජකින්ව ඒ වගේම ඉවල ඉන්න ආකිටෙක්ට්ලව ගෙන්නගෙන අපි සාකච්ඡා කරා. ඒ සාකච්ඡා කළ ඒවට අදාළ විසඳුම් ක්‍රියාත්මක කළා. ඒ වැඩපිළිවෙල අතරතුර ආර්ථික අර්බුදය නිසා අතරමඟ නැතර වෙලා තියෙන ණය ආධාර ලබා දීම, නිවාස ව්‍යාපෘති, නාගරික සංවර්ධන.
Order please, Honorable Madhura Vitanagi will take the chair.
ඇමතුමා,
යෝජනා නැවත ආරම්භ කිරීමේ ක්‍රමවේදයක් අපි සකස් කළා. ඒ සඳහා කෙටි කාලීන, මධ්‍ය කාලීන, දීර්ඝ කාලීන වැඩපිළිවෙලක් අපි හඳුන්වලා ගත්තා. අපිට මුලින්ම තිබුණු අභියෝගය තමයි කොවිඩ් වසංගත තත්ත්වය ආර්ථික අර්බුද හේතුවෙන් කඩා වැටී තිබූ ඉදිකිරීම ශේෂ්ඨය රැක ගැනීම. මේ ශේෂ්ඨයේ ඍජුව වක්‍ර රැකියාව 110%කට ආසන්න පිරිසක් නිතර නිරත වෙලා ඉන්නවා. ආනයන සීමා කිරීම, සැපයුම් ප්‍රවාහන ප්‍රමාදය, බැංකු පාසුකම් සීමා කිරීම, රුපියල් අවප්‍රමාණ වීම, ඉන්ධන මිල ඉදිකිරීම, ද්‍රව්‍ය හිඟවීම වගේ කාරණා මේ ශේෂ්ඨයේ කඩා වැටීමට හේතු උනා කරු මුලසුනාරුඩ මන්ත්‍රීතුමනි. මේ තත්ත්වය හඳුනාගත් අපි අමාත්‍යංශයක් විදිහට ඉදිකිරීම ශේෂ්ඨයේ රැක ගැනීම සඳහා විශේෂ පියවරන් කීපයක් ගත්තා. අපි පළමුව පියවරුනේ ඉදිකිරීම කර්මාන්තයේ පැවැත්ම උදෙසා සහනදායී ක්‍රියාමාර්ග ගැනීමට ජනාධිපතිතුමත් එක්ක අපි සාකච්ඡා කරා. ඒ ප්‍රතිඵලයක් විදිහට ගරු ජනාධිපතිතුමා විසින් කැබිනට් පත්‍රිකාවක් ඉදිරිපත් කළා. මම ඒ කැබිනට් පත්‍රිකාව සභාගත කරනවා. ඒ අනුව 2020 සිට 2021 දෙසැම්බර් අවසානයේ දක්වා ඉදිකිරීම ශේෂ්ඨයේ නියුතුවන්ට සහන සැලසෙනවා. මෙම සහන ලබන වසර 2023 දෙසැම්බර් දක්වා දීර්ඝ කරන්න අපි බලාපොරොත්තු වෙනවා. ඒ සඳහා කැබිනට් පත්‍රිකාවක් අපි දාන්න බලාපොරොත්තු වෙනවා. ඒ වගේම නාගරික සංවර්ධනා නිවාස අමාත්‍යාංශයේ යටතේ සිදු කෙරෙන ඉදිකිරීම සඳහා ගෙවීම් ප්‍රමාද වී තිබෙනවා. මේ මුදල රුපියල් බිලියන 12කට ආසන්නයි. මහාමාර්ග ඉදිකිරීම් කොන්ත්‍රාත්කරුවන්ට එයා සමාන මුදලක් ගෙවන්න තියෙනවා කියලා අපි ආරංචි තියෙනවා. ඒ නිසා ඒවා මුදල් අමාත්‍යාංශත් එක්ක සාකච්ඡා කරලා ක්‍රමානුකූලව මේ මුදල් ලබා දෙන්න අපි බලාපොරොත්තු වෙනවා. ගරු කථානායකතුමනි, මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, අපේ අමාත්‍යාංශයට තිබෙන ඉදිකිරීම් කර්මාන්ත සංවර්ධන අධිකාරිය ශ්‍රීඩ ආයතනයේ ඉදිකිරීම් ශේෂ්ඨයේ උන්නතිය වෙනුවෙන් පියවර රැසක් අරගෙන තියෙනවා. මේ විශේෂයෙන් මේ අර්බුදකාරී තත්ත්වය තුළ ඇත්තම කිව්වොත් මේ ආයතනයේ නිසි ප්‍රයෝජන අපි මෙතෙක් අරන් තියෙනවද කියන කාරණාව අපි සැලකිල්ලට ගන්න ඕනේ. උදාහරණයක් විදිහට ඉදිකිරීම් ශේෂ්ඨයේ නිරත 15 කම්කරුවාගේ සිට ඉහළම පුද්ගල ආයෝජකයා දක්වා වෘත්තීය පිළිගැනීමක් රෙකග්නිෂන් එකක් ඇති කිරීමට අපි කටයුතු කරලා තිබුණ නැහැ. ඒ අයව ඒ නිසා එවැනි පිළිගැනීමක් ඇති කිරීමට ඒ වෘත්තීය ප්‍රමිතිගත කිරීම කළ යුතුයි. ඒ කාර්යය මේ වෙනකොට ඒ ආයතනය විසින් සිදු කරමින් පවතිනවා. ඒ අනුව දැනට පවතින ඉදිකිරීම් කර්මාන්ත සංවර්ධන පනත බලගන්නවා. මෙතෙක් කල් ප්‍රමාද වී තිබුණු ඉදිකිරීම් ශිල්පීන් නිපුණ ඉදිකිරීම් ශිල්පීන් වර්ග කිරීම මීට සති දෙකකට පෙර ඒ ආයතනය ආරම්භ කළා. ඒ අනුව ඉදිකිරීම් ශිල්පීන්ට වෘත්තීය හැඳුනුම්පතක් නිකුත් කර දැන් සිදු වෙනවා. ඒ නිසා ඔවුන්ගේ රැකියා සුරක්ෂිතභාවය දැති වී තිබෙනවා. මේ වැඩපිළිවෙල ඉදිරි වසර තුළ දිවෙන සියලු දිශිකවල ආවරණය වන පරිදි කරන්න බලාපොරොත්තු වෙනවා. ඒ අනුව ගරු මුලසනාරූඪ මන්ත්‍රීතුමනි, අපි කතා කරාද මේ කම්කරු අමාත්‍යාංශ විශේෂගත කරන ආකාරණ සම්බන්ධව ඒ රටවල්වල විශේෂයෙන්ම යුරෝපය හා දියුණු රටවල්වල අවශ්‍ය කරන මිනිස් ශ්‍රමය ලබා ගැනීම සඳහා ඒ රටවල්වලට ප්‍රමිතිකරණයක් කරනවා. ඒ ප්‍රමිතීන් හඳුනාගෙන එව්වට ගැළපෙන පුහුණුවීම් වැඩසටහන් කරන්නත් මේ ආයතන හරහා බලාපොරොත්තු වෙනවා. ඒ හරහා
පහුගිය දවස්වල ශ්‍රී ලංකා ඉදිකිරීම් වලට අදාළ සමාගම් ගණනාවක් විපක්ෂ නායකතුමා මුණ ගැහුණා. ඒ වෙලාවේ ප්‍රශ්න දෙකක් විශේෂයෙන් මතුණා. එකක් තමයි ඒගොල්ලන්ට ගෙවන්න තියෙන විශාල මුදල් ප්‍රමාණය. ඒක අපිට තේරෙනවා. නමුත් බිලියන 200ක් විතර ලොකු මුදලක් ගෙවන්න තියෙනවා. නමුත් ඒගොල්ලෝ ඒක බලාපොරොත්තු වෙන අතරතුරම තව කාරණා දෙකක්. එකක් තමයි පිටට ගිහිල්ලා වැඩ කරන්න. ඒ කියන්නේ විදේශගතව ගිහිල්ලා ඔවුන්ට ඒ වෘත්තීන් වල යෙදෙන්න අවශ්‍ය සහතික කිරීම, ඒ කියන්නේ ගැරන්ටි ලබා ගැනීම පිළිබඳ බරපතල ප්‍රශ්නයක් ශ්‍රී ලංකා ආණ්ඩුව පැත්තෙන් තිබෙනවා. දෙක තමයි ඔවුන්ට ඒ සඳහා යන්න අපි කියමු විදේශ රටක ගිහිල්ලා වැඩ කරන්න අවශ්‍ය මඟ පෙන්වීමට ඕන වීසා පහසුකම් සහ විදේශ අමාත්‍යාංශයේ මැදිහත් වීමේ තියෙන අඩුපාඩුකම් ගැන කතා කරා. ඉතින් මේක ගැන බලන්න කියලා ඔබතුමාට කියන්නේ.
නෑ, මං හිතන්නේ ඔබතුමා ඒ අයම උතන සියලු ඉදිකිරීම් ශේෂ්ඨේ මම මේ කතා කරේ මගේ අමාත්‍යාංශයට අයිති ඉදිකිරීම් ශේෂ්ඨ වල ඒ සම්බන්ධව ඒ අයගේ ගෙවීම් ලබන අවුරුද්ද පුරා ගෙවන්න අපි කටයුතු කරලා තියෙනවා. ඔබතුමා කිව්වා වගේ අපි යෝජනා කරේ ඒ අයට පුළුවන් තරම් විදේශ රටවල් වල තියෙන ඉදිකිරීම වලට අපේ අයට ඉල්ලුම් කරන්න ඒ සඳහා අවශ්‍ය සහයෝගය තානාපති කාර්යාලය හරහා අපි ලබා දෙන්න කටයුතු කරන්නම් කියන එක ඒ වෙනු ඒ සඳහා දුබයි රාජ්‍යයත් එක්ක අපේ තානාපතිතුමාලාත් එක්කත් අපි මේ වෙනකොට සාකච්ඡා ආරම්භ කරලා තියෙනවා. ඒ වගේම ඒ ගැරන්ටිස් දෙන එකත් ඔය සාකච්ඡා ජනාධිපතිතුමත් එක්ක තිබිච්ච සාකච්ඡාවෙදි ගත්තා. ඉතින් ඒ සම්බන්ධව තමයි මම අර කැබිනට් පේපර් එක මම සභාගත කරේ. ඒවට අවශ්‍ය කරන පහසුකම් සකස් කරගන්න ගරු මන්ත්‍රීතුමා මම හිතන්නේ අපි සියලු දෙනාගේ වගකීමක් තියෙනවා ඒ සම්බන්ධව මැදිහත් වීමක් වෙන්න. අපේ ආයතන අපේ අමාත්‍යාංශය තියෙන එක තව අරමුණක් තමයි අද රට මුහුණ පාලා තියෙන තත්ත්වය තුළ මූලික ප්‍රශ්නේ ඩොලර් නැතිකම. අපේ අමාත්‍යාංශය ඩොලර් රුපියම අමාත්‍යාංශය නෙමෙයි මූලස්ථානාරූඪ මන්ත්‍රීතුමින්. නමුත් පවතින තත්ත්වය තුළ අමාත්‍යාංශයක් විදිහට අපිට කරන්න පුළුවන් මොනවද කියලා අපි අලුතෙන් හිතන්න අපි නිලධාරීන්ට උපදෙස් දුන්නා. විශේෂයෙන්ම නාගරික සංවර්ධන අධිකාරිය මධ්‍යම පන්තික නිවාස 12ක් මේ වෙන විට ක්‍රියාත්මක කරලා තියෙනවා. ඒ අතර දැනට නිවාස ඒකක 3667ක් ඉදිවෙමින් තියෙනවා. ඒ අනුව අපි විදේශගත ශ්‍රී ලාංකිකයන්ට විදේශ සේවය කරන අපේ අයට ඩොලර්වලට නිවාස අලෙවි කරන ව්‍යාකෘතියක් හඳුන්වලා දුන්නා. අපි ද්විත්ව ප්‍රවේශභාවය හා ස්ථිර වීසා මත විදේශ ජීවත් වෙන ශ්‍රී ලාංකිකයන්ට මේ නිවාස මිලදී ගැනීමේ අවස්ථාව ලබා දෙන්න කටයුතු කළා. ඩොලර්වලින් මේ නිවාස මිලදී ගන්නවා නම් 10% වට්ටමක් අපි ලබා දෙනවා. මේ වෙනුවෙන් ඩෙලු ඩොලර් ගිණුමක් පවා අපිට ආරම්භ කරන්න අලුතෙන් සිද්ධ වුණා. අපි ඒ කටයුතු ආරම්භ කරලා තියෙනවා. මේ වෙනකොට නොයෙක් අඩුපාඩුකම් තියෙනවා මුලසනම් මන්ත්‍රීතුමනි අපිට පැමිණිලිනවා. මොකද අපි අලුත් දෙයක් හදාදී අභියෝග තියෙනවා. ඒ අභියෝගවලට මුහුණ දෙ අපි මේ වෙනකොට මේ මාස දෙක තුල නිවාස 6ක් මේ වෙනකොට විකුණලා තියෙනවා. තව නිවාස 10ක් පයිප්ලයින් එකේ තියෙනවා. අපි බලාපොරොත්තු වුණා මිලියන 5ක් ඩොලර් මිලියන 5ක ආදායමක් මේ වර්ෂය ඇතුළත උත්පාදනය කරන්න අපි ඒ අලුතෙන් ඉදිකරන ඒ විදේශ අයට කරනවයි අපි ලබා ගන්නා ප්‍රතිපාදන තුළ රටේ ආර්ථිකයට බලපානවා වගේම අපි බලාපොරොත්තු වෙන ඒ මුදල් පාවිච්චි කරලා අලුත් ව්‍යාකෘතිත් ආරම්භ කරන්න. අපි ලබන ගරු කතානායකතුමනි ඩොලර් නිවාස ව්‍යාකෘතිය මගින් ඇමරිකානු ඩොලර් මිලියන් 2ක් ඉලක්කයක් සපුරා ගැනීම විදේශ පුරවැසියන්ට මේ නිවාස මිලදී ගැනීම අවස්ථාව ලබා දෙන්න අපි තීරණය කළා. ඒ සඳහා ශ්‍රී ලංකා මහ බැංකුවේ නිර්දේශ මත විවෘත කරන අභ්‍යන්තර ආයෝජන ඉන්වර්ඩ් ඉන්වෙස්ට්මන්ට් එකක් IIA එකක් විවෘත කරන්න අපි අවශ්‍ය උපදෙස් ලබා දෙනවා. ඒ වගේම ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි සංචාරක ව්‍යාපාරය මේ රටට ඩොලර් ගේන්න ප්‍රධාන ශ්‍රේෂ්ඨයක් වන්නේ. මම සංචාරක ඇමතිවරයා ලෙස කටයුතු කරනකොට අපි පළාත් සමග සම්බන්ධ වෙලා අලුතෙන් ආකර්ෂණීය ස්ථාන 5000කට වැඩි සංඛ්‍යාවක් හඳුනාගෙන ප්‍රයෝරිටි කරලා තිබුණා. ඒවා ඒ ස්ථාන අපි සමාජ මාධ්‍ය ඔස්සේ පහුගිය කාලේ ප්‍රචලිත කරන්න අපි කටයුතු කරා. නාගරික සංවර්ධන නිවාස අමාත්‍යාංශයේ තමයි වෙරළ සංරක්ෂණ දෙපාර්තමේන්තුව තියෙන්නේ. දිවන වටා තියෙන වෙරළ තීරේ නව සංචාරක ආකර්ෂණ ස්ථාන 24ක් අපි අලුතෙන් හඳුනාගෙන තියෙනවා. ඒ 24 මෙම සංචාරක ආකර්ෂණීකරණය කරන මම විශේෂයෙන්ම රාජ්‍ය ඇමතිතුමාට අරුන්දික ඇමතිතුමාට ස්තුතිවන්ත වෙනවා. එතුමා විශාල උනන්දුවකින් ඒ කටයුත්ත කරලා අපිට ඒ ප්‍රසන්ටේෂන් එක කරා. අපි ඉදිරියේදී ඒ සම්බන්ධව ඒ ප්‍රදේශයේ පළාත් සමග මම හැමතිස්සෙම විශ්වාස කරන දෙයක් අරු මූලස්ථානාරූඪ මන්ත්‍රීතුමනි අපි තනි තීන්දුව ගන්නේ නැහැ. ඒ පළාත් ප්‍රාදේශ සභාව පළාත් සභාව මොකද ඒ පළාත්වල සංස්කෘතියට ගැළපෙන පරිදි අපි ඒ සංවර්ධන කිරීම කරෙන්න ඕනේ. ඒ අයගේ අවශ්‍යතාවය අනුව අපි කොළඹ ඉඳන් සංවර්ධන සැලසුම් හැදුවම ඒක ප්‍රායෝගික වෙන්නේ නැති නිසා ඒ කටයුතු අපි කරන්න බලාපොරොත්තු වෙනවා. ඒ වගේම අපිට අයත් දූපත් 113ක් තියෙනවා. විශේෂයෙන් උතුරු නැගෙනහිර ප්‍රදේශවල විතර දූපත් 76ක් තියෙනවා. මේ දූපත්වල විවිධ ජනකොටස් ජීවත් වෙනවා. ඔවුන්ට ආවෙනික උපසංස්කෘතියක් මම ඒකයි කිව්වේ තියෙනවා. ඒවත් ඒ සම්බන්ධව අපි කැබිනට් පත්‍රිකාවක් ඉදිරිපත් කරා. ඒ නිරීක්ෂණයන් අපිට ලැබිලා තියෙනවා. අනික් කැමැතිවරුන්ගේ අදහස් ඒගොල්ලන්ගේ අදහස් ඒ දූපත් සංවර්ධන සංචාරක ආකර්ෂණීය සඳහා ඉහළ ක්‍රියාත්මක කළා. ඩොලර් ලංකාවට ගේන්න වැඩපිළිවෙලක් හදන්න අපි බලාපොරොත්තු වෙනවා. මේ සඳහා අපි කැබිනට් පත්‍රිකාවක් යොමු කරා. ඒකේ මම සභාගත කරනවා. ඒ නිරීක්ෂණ අනුව අපි ඉදිරියේදී කටයුතු කරනවා. ඒ වගේම ඩොලර් ගේන වැඩපිළිවෙලක් සකස් කළා. නාගරික සංවර්ධන අධිකාරියක් විදියට අවශ්‍ය කරන යටිතල පහසුකම් ක්‍රියාත්මක කරන්න අපි මේ වෙනකොට කටයුතු කරලා තියෙනවා. නාගරික සංවර්ධන අධිකාරිය මහනගර සභා 24ක් නගර සභා 41ක් ප්‍රාදේශීය සභා 208ක් නාගරික සංවර්ධන ප්‍රදේශ ලෙස ප්‍රකාශයට පත් කරලා තියෙනවා මේ ප්‍රදේශවල සියලුම සංවර්ධන කටයුතු සඳහා අවසර දීමේ බලය තියෙන නාගරික සංවර්ධන අධිකාරියට සාමාන්‍ය මේ ක්‍රියාවලිය සඳහා මධ්‍ය පරිසර අධිකාරිය ජල සම්පාදන මණ්ඩල වැනි ආයතන 20ක් සම්බන්ධ වෙනවා මෙවැනි සංවර්ධන බලපත්‍රයක් අනුමත කරන්න ගියාම වසරක පමණ කාලයක් ගත වෙනවා මේ නිසා නොයෙකුත් දූෂණ සිද්ධ වෙනවා ඒ නිසා තාක්ෂණය උපයෝගී කරගෙන අපි බලාපොරොත්තු වෙනවා ඉදිරි කාලයේදී අනවශ්‍ය ප්‍රමාදයන් ඇති නොවෙන්නත් විනිවිදභාවයෙන් කටයුතු කරන්නත් බලාපොරොත්තු ඇතුව වන් ස්ටොප් යුනිට් එකක් අපි පෞගිය දවස්වල අගමැතිතුමාගේ ප්‍රධානත්වයෙන් ආරම්භ කර මෙම ඒකකයේ අධ්‍යයන තුනක් යටතේ ක්‍රියාත්මක වෙනවා පළමුව අධ්‍යයන යටතේ කොළඹ දිස්ත්‍රික්කය තුලත් දෙවන අධ්‍යයන යටතේ කොළඹ මහනගර සභාව සීමාව තුලත් තුන්වැනි අධ්‍යයන නාගරික සංවර්ධන අධිකාරිය සිනුම දිස්ත්‍රික් කාර්යාල සහ සිනුම පළාත් පාලන ආයතන ආවරණය වෙන පරිදි මේ වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරන්න බලාපොරොත්තු මේක හරියට අපි කරගත්තොත් ඉල්ලුම් කරන කෙනෙකුට දින 14ක් ඇතුළත අනුමැතිය ලැබෙන්න ඕනි එක ඒක ප්‍රතික්ෂේප වෙන්න ඕනි ආයුධපත් බාර ගන්නකොට අවශ්‍ය ලියකියලි තියෙනවා නම් දින 14ක් ඇතුළත ලබා දෙන්න පුළුවන්කම තියෙනවා මේක අලුත් හඳුන්වා දීමක් ඒ සඳහා නිලධාරීන් විශාල කැපකිරීමක් කරා මුලසන ආරෝඪ මන්ත්‍රීතුමනි මේක දීර්ඝ කාලිනයක් තිස්සේ සාකච්ඡා වෙච්ච කාරණාවක් අපි දැන් ඒක ආරම්භ කරලා තියෙනවා අපි මේ අනුමැතිය ලබා ගන්න එක දින 10ක් 21ක් අතර කාලයක් දක්වා අඩු කරන්න වෙන පුළුවන්කම තියෙනවා ඒ වගේම මේ ව්‍යාකෘති සමගාමීව නාගරික සංවර්ධන අධිකාරිය ඉඩම් බැංකු කොක් ලෑන්ඩ් බැංක් එකක් අපි හදන්න කටයුතු කරලා තියෙනවා ප්‍රධාන නගර තුල උපරිම භාවිතයට යොදාගෙන ඉහළ වෙළඳපොළ වටිනාකම් කීමක් තියෙන ඉඩම් හා ගොඩනැගිලි අක්කර 108ක් පමණ ජාතික සැලැස්මක් අනුව රාජ්‍ය හා පෞද්ගලික අහුල්කාරීත්වයෙන් එම කොටස් සංවර්ධනය කිරීමට අපි බලාපොරොත්තු වෙනවා විශාල ඉඩම් ප්‍රමාණයක් තියෙනවා අපි බලාපොරොත්තු වෙන්නේ ගරු මූලස්සන ආරූඪ මන්ත්‍රීතුමනි තානාපති කාර්යාලවලට ඒව හඳුන්වලා දීලා ඒ ආයෝජකින්ට ඒවල අපි හඳුනාගත් ඒ ආයෝජන සඳහා ඒ අවස්ථාව ලබා දෙන්න අපි බලාපොරොත්තු වෙනවා ඒ වගේම නාගරික සංවර්ධන පසුගිය කාලේ ව්‍යාකෘති ක්‍රියාත්මක වුණා කොවිඩ් වසංගතයත් ආර්ථික අභිවෘද්ධියත් නිසා ඇතැම් ව්‍යාකෘති තාවකාලික අත්හිටුවන් අපිට සිද්ධ වුණා නාගරික සංවර්ධන අධිකාරිය තමයි නගර සංවර්ධනයේ පැවරීලා තියෙන්නේ ප්‍රතිපාදන ගැටලු නිසා අපිට මේ සමහර නගර සංවර්ධන කටයුතු ක්‍රියාත්මක කරගන්න බැරි වුණා නමුත් සැලසුම් සකස් කිරීම අපි නතර කරන්නේ නැහැ නාගරික ප්‍රදේශ 272කින් 70කම සැලසුම් මේ විනිවිද සකස් කර අවසන් අපි ඉදිරි වර්ෂ කිහිපය තුළ ඉතිරි බල ප්‍රදේශ 272ම නගර සැලසුම් සකස් කර ගැසුම් මගින් ප්‍රකාශයට පත් කරන්න අපි බලාපොරොත්තු වෙනවා හැම තිස්සෙම මම කියන දේ තමයි මූලසන අරු මන්ත්‍රීතුමනි ඒ හැම නගර සැලසුම්ම කරද්දී ඒ ප්‍රදේශයට ආවේනික විදියට ඒ වැඩපිළිවෙළවල් කරන්න කියන එක අපි බලාපොරොත්තු වෙනවා ඒ කටයුතු කරද්දී හැම තිස්සෙම ඒ පළාත් පාලන ආයතන ඒ ප්‍රාදේශීය ලේකම් කාර්ය සම්බන්ධීකරණ කමිටු කරන අය ඒ ආයතන සම්බන්ධ කරන ඒ කටයුතු කරන්න ශ්‍රී ලංකාවේ සියලුම ප්‍රදේශ ආර මධ්‍ය ප්‍රමාණ නාගරික මධ්‍යස්ථ ඉස්සත් ආරගෙන ඒවා මූලික මහජන අවශ්‍යතා සංවර්ධන කිරීම සඳහා සියක් නගර වැඩසටහන ක්‍රියාත්මක කළා හඳුනාගත් 100 නගර 117න් 116ක් ව්‍යාප්තිය ආරම්භ කළා තියෙනවා ඉන් නගර 110ක් වැඩ අවසන් කළා තියෙනවා මේ පහුගිය කාලේ වෙච්ච දේවල් මූලසන ආරූඪ මන්ත්‍රීතුමනි ඉතුරු ඒවල මුදල් ගෙවීම් කටයුතු වගේ දේවල් තියෙනවා අපිට ලැබෙන ප්‍රතිපාදන තුළ මම හැමතිස්සෙම මම කියන්නේ අලුත් ව්‍යාකෘති ආරම්භ කරන්න යන්න එපා පරණ ඒවල මුදල් ගෙවන්න කටයුතු කරන්න ඒක නිවාසෙකෙත් තියෙනවා මම ගියා පහුගිය දවස්වල මන්නාර ප්‍රදේශයේ සංචාරයකට බාගෙට හදපු ගොඩනැගිලි විශාල ප්‍රමාණයක් තියෙනවා ඒ ඒවල දෙවෙනි අදියර තුන් අදියර තුන්වෙනි අදියර ගෙවා ගන්න ප්‍රතිපාදන වෙන්ගුන් ලැබිලා නැහැ ඒ නිසා පහුගිය දවස්වල ජනාධිපතිතුමත් ඒ ප්‍රදේශවල සංචාරය කරලා අපේ නිලධාරීන්ට උපදෙස් දීලා තිබුණා අවසාන ගෙවීම කරන්න තියෙන නිවාස කොපමණද අවසාන අදියර දෙක ගෙවන්න තියෙන ඒවා කොපමණද ඒ වගේ සංඛ්‍යාලේඛන හදලෙවන් අපි ක්‍රමානුකූලව ඒ සඳහා ප්‍රතිපාදනයක් දෙන්න පුළුවන් කියලා ඒ නිසා මම විශ්වාස කරනවා රජයේ ප්‍රතිපාදන කියන්නේ ජනතාවගේ මුදල් මේව අපතේ යන්න දෙන්න බෑ මේව නාස්ති වෙන්න දෙන්න බෑ ඒ නිසා අපි අලුත් දේවල් හදලා අපි අලුත් සංකල්ප ඉදිරිපත් කළා මම පොර වුණා වෙන්න කියන දේ කරන්නේ මම හැමදාම කියන දේක් තමයි ඉතිහාසෙ හිටපු ඇමතිවරු හොඳ දේවල් කරලා තියෙනවනම් ඒ නමින් ඒ විදිහට මේ ව්‍යාකෘති ගෙනියන්න ඕනි අලුත් දේවල් හොඳ දේවල් එනවනම් මේ වගේ අදාසෙන් මන්ත්‍රීවරු ඉදිරිපත් කරොත් ඒව හඳුනාගෙන තියෙන ප්‍රතිපාදන සීමාව තුළ මුදල් කල්පනාකරණය කරලා ඒ කටයුතු කරන්න ඕනි කියන එක තමයි අපි හැමතිස්සෙම කියන්නේ ඒවගේම අපේ මේ ආයතන හැමත ගොඩක් එව්ව මේ කරන්නේ මහ බාණ්ඩාගාරයේ මුදල් අරමුදල් බලාප අරගෙන තමයි පෞද්ගලික කාලේ මේ ආයතන යැපිලා තියෙන්නේ. දැන් මේ පෞද්ගලික ආර්ථික අර්බුදේ හමුවේ බාණ්ඩාගාරයේ මුදල් බලාපොරොත්තු වෙන්න බෑ. ඒ නිසා self financing ස්වයං මූල්‍ය ක්‍රමවේද හඳුන්වාගෙන මේ ආයතන ගෙනියන්න කටයුතු කරන්න කියනවා. අපි ඒක යෝජනා කරලා තියෙනවා. ඒ සම්බන්ධවත් අපි ඉදිරියේදී දැනුවත් කරන්න බලාපොරොත්තු වෙනවා. ඒ වගේම මූලාසන අරමුණු මන්ත්‍රීතුමනි රටේ ජනතාව වෙනුවෙන් නිවාස ඉදිකිරීම සහාය දීම පාසුකම් සැපීමත් මේ අමාත්‍යාංශයේ වගකීමක්. හැම ආණ්ඩුවක්ම මේ නිවාස ගැටළු විසඳන්න නොයෙකුත් පොරොන්දු වෙනවා. ඒ සඳහා විවිධ සංකල්ප ඉදිරිපත් කරලා මම ඉස්සෙල්ලා කිව්වේ එකයි, ජන උදාව, ජන සේවන මේ වගේ ඌවා සංකල්ප ක්‍රියාත්මක කරන්න පුළුවන් වෙන්නේ නැහැ ප්‍රතිපාදන නැත්නම්. අපි ප්‍රතිපාදන ලබන අවුරුද්දේ ඌවට වෙන් කරන්න අපි බලාපොරොත්තු වෙනවා. ඒ වගේම කොවිඩ් අසංගතයත් ආර්ථික අර්බුදයත් නිසා පෞද්ගලික කාලේ ආරම්භ කරපු මේ වගේ ව්‍යාප්ති ගණනාවක් අතරමඟ නතර කරන්න සිද්ධ වුණා. ලබන ජනවාරි මාසයේ ඉඳන් මේ නතර වුණ නිවාස ව්‍යාකෘති ණය සහ ආධාර වැඩසටහන් අපි යාලි ආරම්භ
කරනවා. ගරු ඇමතුමා, ඔබතුමාට තව විනාඩි 10ක කාලයක් තියෙනවා එතන.
මට තව විනාඩි 5ක් මම මේකෙන් ගන්න කතා කරන්න. ඒ වගේම නාගරික සංවර්ධන නිවාස ශේෂයේ කොවිඩ් අසංගත තත්ත්වයන් ආර්ථික අර්බුද ඇතිවීමට පෙර තුත්බු තත්ත්වයට වඩා ඉහළ තලයකට ගෙනෙන්න අපි බලාපොරොත්තු වෙනවා. පවතින ආර්ථික අර්බුද හැමෝම අපිට ඒ සඳහා විවිධ බාධාවන් තියෙනවා. අලුත් දේශපාලන සංස්කෘතිය තුළ අලුත් රටක් හදන්න අපි අලුත් අදහස් වලින් පෝෂණය වෙන්න ඕනි. නවීන තාක්ෂණය උපයෝගී කරගන්න ඕනි. අපි නිවාස නාගරික සංවර්ධන ශේෂ්ත්‍රයට අලුත් අදහස් හා නවීන තාක්ෂණය භාවිත කරමින් ඉන්නවා. අපි රට ගොඩ ගන්න හදනකොට සමහර අයට ඕනි කරලා තියෙනවා එක කකුලෙන් හදින්න. කොවිඩ් වසංගත ආර්ථික අර්බුදය වගේම අරගල නිසාත් අපේ රට ආපස්සට යනවා. අද සමහර උත්සාහ කරන නැවත රට තුළ අරගල නාමයෙන් ප්‍රචණ්ඩ ක්‍රියා කරන්න යන්තම් රට යථා තත්ත්වයකට පත් වෙනකොට ආපහු රට ගිනි තියන්න, රට තුළ ගිනි අවුලන්න සමහර උත්සාහ කරනවා. අපි දකිනවා සමහර මන්ත්‍රීවරු මේ ආයතන මේකේ කතා කරනකොට මේ විවාදය වලදී මේ අරගලේ සාධාරණීකරණය කරන්න. ඒ අරගල සාධාරණ අපි සාමකාමී අරගල වලට අපි විරුද්ධ නැහැ. මම හැමදාම ඉන්න ස්ථාවරය. හැබැයි අරගල මුවාවෙන් ප්‍රජාතන්ත්‍රවාදී විදියට බලයට එන්න පැති දේශපාලන පක්ෂ ඒව පාවිච්චි කරලා උපයෝගී කරගෙන රට අවුල් කරලා මේ රටේ පුරවැසි ජීව මේ තියෙන අර්බුදකාරී තවත් විවසනයකට යන තත්ත්වයකට පත් කරනවා නම් ඒක අපිට එකග වෙන්න බෑ ගරු මූලාසනාරෝට මන්ත්‍රීතුමනි. ඒ නිසා අපි මේ වෙලාවේ කල්පනා කරන්න ඕනි අපි කොහොමද රටක් ගොඩ ගන්න කියලා. දැන් බොහෝ දෙනෙක් කියනවා රනිල් මම දැක්කා අපේ විපක්ෂයේ සමහර මන්ත්‍රීවරු කියනවා රනිල් රාජපක්ෂ ආණ්ඩුවක් කියලා. විපක්ෂයේ මන්ත්‍රීවරු චෝදනා කරනවා 69 ලක්ෂයක් ඡන්දය දුන්නේ රාජපක්ෂවාදීන් තමයි. අද රනිල් වික්‍රමසිංහ මහත්තයාට සහයෝගය දක්වන්නේ ඒ පත්විච්චි කණ්ඩායමම. ඒ නිසා රනිල් වික්‍රමසිංහ මහත්තයා හින්දා නෙවෙයි විවස්ථානුකූලව ප්‍රජාතන්ත්‍රවාදී පත්විච්චි රටේ ජනාධිපතිවරයන් නිසා අපි සහයෝගය දෙනවා. එදා ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිවරයා වගකීම් බාරගන්න කියලා මේ දේශපාලන පක්ෂ නායකයන්ට ආරාධනා කරාම මේ අභියෝගය බාරගත්තේ නැහැ. බැරි වෙලා හරි අපි එදා සජිත් ප්‍රේමදාස මහත්තයා බාර බාරගත්තා නම් එතුමාට කියන්නේ නැත් සජිත් රාජපක්ෂ ආණ්ඩුවක් කියලා. එහෙමනම් බැරි වෙලා හරි අනුර කුමාර මහත්තයා බාරගත්තා නම් එතුමාට කියන්නේ නැත් අනුර රාජපක්ෂ ආණ්ඩුවක් කියලා. මේක ඒකේ වැරද්දක් නැහැ එතුමාලා ඒක කියන එකේ. නමුත් අපි පක්ෂයක් හැටියට අපි පොහොට්ටුවෙන් නියෝජනය කරපු ජනමතයක් එක්ක ආපු කණ්ඩායමක් අපි ප්‍රතිපත්තිමය තීන්දුවක් ගත්තා. අපේ පක්ෂ නායකත්වය මේක බාරගත්තේ නැති වුණාම ඉවත් වුණාම අපි කිසිම කෙනෙක් තනතුරු බාරගන්නේ නැහැ කියලා. ඒ නිසා තමයි අපි ඒ අවස්ථාව දුන්නේ විපක්ෂයට ඇවිල්ලා මේක බාරගන්න මේ අභියෝගය විවේචනය කරන්න
නෙමෙයි.
පුළුවන් තරම් මේකට සම්බන්ධ වෙන්න තනතුරු බාර අරන් කටයුතු කරන්න කියලා. බැරි වෙලාදී දැන් ජනාධිපති අපේක්ෂකත්වයේ තරගෙන් දැලස් ඇමතිතුමා දින්නා නම් එදාට කියයි එතුමල්ලා සජිත් ප්‍රේමදාස ආණ්ඩුවක් කියලා. අපි කියයි එදාට ඒක. ඒක නිසා මේ වැරදි මතවාද ගොඩනගන්න හැදුවත් අපි එක දෙයක් තියෙනවානේ මේ දේශපාලන කුහකත්වය අතහැරලා රටේ පවතින මේ පීඩාවට පත් වෙලා ඉන්න ජනතාවට ගරු මූලාසනාරුවට මන්ත්‍රීතුමනි මම සාමාන්‍යයෙන් ප්‍රායෝගිකව හිතන කෙනෙක්. මම අපේ මගේ ඉන්න ආරක්ෂක අංශයයි මගේ කාර්යාලේ වැඩ කරන සේවකයෝ දවල්ට කනකොට මම ගිහින් කෑමක ටික කනකොට සමහර අය කන්නේ බත් එකත් එක්ක එළවලු දෙකක් දාගෙන කන කෑම ගේන්නේ. ඒ කන අයගේ කෑම පාර්සල් දිහා බලපුවම ඒ කාල සීමාවට අඩුවට තියෙන එළවලු තමයි හැමෝගෙම තියෙන්නේ. වට්ටක් අඩු නම් හැමෝගෙම කෑමකේ වට්ටක් අතිකේ තියෙනවා. ඉතින් අපි ඒක තේරුම් ගන්න ඕනේ. අපිට අපිට පොළවේ පය ගහලා හිටියොත් අපිට මේක තේරුම් ගන්න පුළුවන්. ඒ මිනිස්සු ගැන හිතලා යමක් කරන්න අපි හැමෝම මැදිහත් වුණේ නැත්නම් මිනිස්සු හැමෝම හැමදාම දේශපාලඥයන්ට වෛර කරයි. දැන් කරන්නේ මේ අරගලයට ගිය කුඩ්ඩොටිහිකුත් කණිකාවටිහිකුත් අර කූඩාරංගස්සට වෙලා දැන් වෙලා තියෙන දේ ඒක ඒ හින්දා මේ අරගලයේ කරුවන්ගේ ඉල්ලීම් කරන්න යනවනේ ඒක වෙන්න ඕන දෙයක් නෙමෙයි. මේ 120ක් නියෝජනය කරන කණ්ඩායමක් තමයි මේ පාර්ලිමේන්තුව ඇතුළේ ඉන්නේ. ඒ අය තමයි මේකට විසඳුම හොයන්න ඕනේ. එහෙම නැතුව අර කුඩ්ඩොයි ගණිකාවෝයි එහෙම නැත්නම් අර ගංජකාරයෝයි කියන දේවල් අපි කරන්න ගියොත් මේ රට ගොඩ ගන්න බැරි වෙයි. ඒගොල්ලන්ගේ උමනාව තියෙන ගෙවල් තිබ්බේ සැලසුම් සහගතව තමයි මේ වැඩපිළිවෙල කරේ. ඒ සැලසුම් සහගතව කරේ අපි දේශපාලනේ ගම්මැට්ටමේ මිනිසුන් එක්ක ඉන්නකොට අපේ මිනිසුන්ට ගමට ගිහිල්ලා ඉන්න තැනක් නැති කරපු එක. ඒ නිසා
අපි
සියලු දෙනාගේම වගකීමක් තියෙනවා දේශපාලඥයෝ හැටියට මේ සභාවේ නියෝජනය කරන එක්කහු වෙලා මේ අර්බුදකාරී තත්ත්වයේ රට ගොඩ ගන්න උදව් කරන්න මේ අමාත්‍යංශය පිළිබඳ ඔබතුමාලගේ සියලු දෙනාගේම සහයෝගය අපිට ලබා දෙන්න කියන ඉල්ලීම කරමින් මම නිහඬව බොහෝ ස්තුතියි.
බොහෝ ස්තුතියි. මිලකට ගරු එස් අඩේකල්නාද මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 19ක කාලයක් තියෙනවා.
நன்றி தலைமை தாங்கும் உறுப்பினருக்கு. இன்றைய தினம் நகர அபிவிருத்தி மற்றும் வீடமைப்பு அமைச்சின் கீழும் தொழில் மற்றும் வெளிநாட்டு வேலைவாய்ப்பு அமைச்சின் கீழும் விவாதம் நடைபெறுகிறது. சில விஷயங்களை எடுத்துக் கூறலாம் என்றிருக்கின்றேன். எனக்கு முன் பேசிய அமைச்சர் அவர்கள் மக்களுடைய விடயங்களை கவனத்தில் கொள்ள வேண்டும் என்று எடுத்து கூறியிருந்தார். உண்மையிலே நல்லாட்சி அரசாங்கத்திலே நன்மை என்று நினைத்து செய்த விடயங்களிலே இந்த வீட்டு திட்டமும் பிழையாகி போனது. அந்த வீட்டு திட்டத்தின் ஊடாக அது நன்மையாக இருந்திருந்தால் இன்றைக்கு ஏழை மக்கள் பயனடைந்திருப்பார்கள். ஆனால் அகலக்கால் வைத்த காரணமாக இந்த நல்லாட்சி அரசாங்கத்திலே வீட்டு திட்டங்கள் அந்த மக்கள் குடிசைக்குள் வாழ்ந்து கொண்டிருந்த மக்களை எழுப்பி வீட்டுக்கு அத்திவாரம் போடுங்கள் வீடு தருகிறோம் என்று சொன்னார்கள். அதை நம்பி ஏழை குடும்பங்கள் தங்களுடைய கொட்டகைகளை கலைத்து அத்திவாரத்தை இடுகின்ற போது ஒரு சொற்ப காசைத்தான் கொடுத்தார்கள். இன்றைக்கு அவர்கள் கடன் வாங்கி அத்திவாரத்தை போட்டு தங்களுடைய உடைமைகளை அடமானம் வைத்து வங்கிகளிலே கடன் எடுத்து அந்த வீட்டை முழுமை ஆக்காத ஒரு நிலையிலே இந்த போன அரசாங்கத்தை நம்பி அந்த மக்கள் இன்றைக்கு வீதியிலே நிற்கின்ற ஒரு பரிதாபம் எங்களுடைய நாட்டிலே இருக்கிறது. இன்றைக்கும் வீடமைப்பு அதிகார சபை ஒவ்வொரு மாவட்டத்திலும் அங்கு மக்கள் இன்றைக்கும் சென்று கொண்டு இருக்கிறார்கள். காசு வருமா வராதா? எங்களுடைய பிரதேச செயலாளர்கள் காரியாலயங்களில் செல்கிறார்கள். காசு கிடைக்குமா கிடைக்காதா? இந்த பொருளாதார வீழ்ச்சி காரணமாக அந்த மக்கள் கடன் கட்ட முடியுமா, சாப்பிட முடியுமா, குழந்தைகளுக்கு பாலோடு கல்வி கற்க முடியுமா என்ற கேள்வியை நாங்கள் எழுப்பக்கூடியவர்கள் இருக்கிறோம். ஆனால் இதிலே என்ன விடயம் என்று சொன்னால், ஒரு அரசாங்கம் எடுக்கின்ற முயற்சியை வருகின்ற அரசாங்கம் கவனத்தில் எடுப்பதில்லை. அதன் காரணமாகத்தான் இந்த மக்களுடைய இந்த வீட்டு திட்டம், இது அரசாங்கத்தினுடைய வீட்டு திட்டமாகத்தான் அறிவிக்கப்பட்டது. பல வீட்டு திட்டங்கள் திறந்து வைக்கப்பட்டன. ஆனால் அதற்கு பிறகு வந்த அரசாங்கம் அதை கவனத்தில் எடுக்கவில்லை. இன்றைக்கு தற்கொலை முயற்சியிலே அந்த குடும்பங்கள் ஈடுபட்டு வைத்தியசாலையிலே அனுமதிக்கப்பட்டு காப்பாற்றப்பட்டார்கள். பல பேர் தற்கொலை செய்து கொண்டிருக்கிறார். அந்த நிலைமைக்கு இப்பொழுதும் இந்த வீட்டு திட்டம் வழங்கிய அந்த குடும்பங்கள் மிக சொல்ல நான் துன்பத்திலே இருக்கிறது. இந்த அடிப்படையிலே அரசாங்கம் என்பது அரசாங்கம் என்பது மக்களுடைய தேவைகளை தீர்த்து வைப்பதுதான் அரசாங்கம். மக்கள் பிரதிநிதிகள் கூட மக்கள் நம்பிக்கையோடு அவர்களை அனுப்புகிறார்கள் என்றால் மக்களுக்காக நாங்கள் செயற்பட வேண்டும் என்பதுதான் பிரதானம். ஆகவே ஒரு அரசாங்கம் செய்திருக்கிறது, அதை நாங்கள் கவனத்திலே எடுக்கக்கூடாது என்று சொல்லுகின்ற அந்த சிந்தனை அரசுகளுக்கு இருக்கக்கூடாது. இன்றைக்கு இந்த வீட்டுத் திட்டம் காரணமாக பல துன்பங்களை அனுபவித்திருக்கிற மக்களுக்கு என்ன தீர்வு, இதை எப்படி செய்ய வேண்டும்? போன அரசாங்கத்திலே, இந்த நல்லாட்சி அரசாங்கத்திலே பிரதமராக இருந்த கௌரவ ரணில் விக்ரமசிங்கே அவர்கள் இப்பொழுது ஜனாதிபதியாக இருக்கிறார். நான் அவரிடம் ஒரு வேண்டுகோளை விடுக்கின்றேன். இந்த ஏழை மக்களுடைய வாழ்க்கையை நீங்கள் நிமித்தி காட்ட வேண்டும். பொருளாதார பிரச்சனை இருக்கிறது, இருந்தாலும் இந்த ராணுவத்துக்கு ஒதுக்கப்பட்ட நிதியிலே 2 பில்லியன் காசை எடுத்து இந்த வீட்டுத்திட்டத்துக்கு கொடுத்தாலே அவர்கள் நிம்மதியான வாழ்க்கையை செலுத்துகின்ற வாய்ப்பு இருக்கும். ஆகவே இந்த விடயத்திலே எங்களுடைய அமைச்சர் பிரசன்ன ரணதுங்க அவர்கள் பல திட்டங்களை அறிவித்திருந்தார். நான் உங்களிடம் தாழ்மையாக வேண்டுகிறேன், அந்த ஏழை மக்களுக்கு உங்களுடைய கரங்களை நீட்டுங்கள், அந்த ஏழை மக்களுக்கு வழிகாட்டுங்கள். நீங்கள் சொன்னீர்கள் மக்களுக்காகத்தான் எங்களுடைய செயல்பாடு இருக்கும் என்று சொன்னீர்கள். உங்களிடம் நாங்கள் பணிவாக கேட்டுக்கொள்கிறோம். அந்த ரோட்டிலே வீட்டை நம்பி தங்களுடைய குடிசைகளை அளித்த மக்களுக்கு வாழ்வு கொடுங்கள். ஏதோ ஒரு விதத்திலே பணத்தை எடுத்து அந்த வாழ்க்கையை, புது வீட்டு திட்டங்கள் வந்தா கூட அதை அவர்களுக்கு முன்னுரிமை அடிப்படையிலே அதை செய்யுங்கள். உண்மையிலே அது ஒரு புண்ணியமாக இருக்கும். மிக தாழ்மையுடன் கேட்கிறேன் இந்த அரசாங்கத்திடம், எங்களுடைய ஜனாதிபதியிடம் இதிலே முன்னுரிமை காட்டுங்கள். ஏனென்றால் அந்த மக்களுடைய, நீங்க எங்களுடைய பிரதேசத்திலே வடகிழக்கிலே வந்து பார்த்தீங்கன்னா சில ரோட்டுகளிலே வெறும் வீடுகள், கட்டிடங்கள் முழுமையாக்கப்படாமல் பல நூற்றுக்கணக்கான வீடுகள் இருக்கு. ஆனால் அந்த மக்கள் இன்றைக்கும் வாடகை வீட்டிலே இருக்கிறார்கள். சில மக்கள் இருக்க இடம் இல்லாமல் அலைந்து திரிகிறார்கள். மழை காலத்திலே பல தொல்லைகளை அனுபவித்துக் கொண்டிருக்கிறார்கள் என்பதை அமைச்சரிடம் நான் கூறிக்கொள்ள விரும்புகின்றேன். நிச்சயமாக உங்களுடைய கவனம் அவர்கள் பக்கம் இருக்க வேண்டும் என்பது எங்களுடைய பிரதானமான கருத்தாக, ஆலோசனையாக நாங்கள் சொல்லிக்கொள்ள விரும்புகின்றோம். ஆகவே இந்த விடயத்திலே அந்த மக்களுடைய பக்கம் உங்களுடைய பார்வை இருக்க வேண்டும். இந்த நகர அபிவிருத்தி, உண்மையிலே எங்களுடைய வன்னி மாவட்டத்தை எடுத்துக்கொண்டால் அந்த முல்லைத்தீவு, மன்னார், வவுனியா, இந்த 3 மாவட்டங்களிலே பிரதானமான ஒரு விடயம் இந்த தீயணைப்பு படை. அது முல்லைத்தீவிலும் வவுனியாவிலும் இல்லை. ஃபயர் பிரிகேட் முல்லைத்தீவிலும் வவுனியாவிலும் இல்லை. அதை வழங்க தாமதிக்கின்ற ஒவ்வொரு விடயங்கள், ஒவ்வொரு நிமிடமும் அங்கே பல கடைகள் தீக்கிரையாகின, பல வீடுகள் தீக்கிரையாகின. ஆனால் நகரசபைகள் தங்களுடைய ஆளுமைக்கு உட்பட்ட, தங்களுடைய திட்டங்களுக்கு உட்பட்டுத்தான் அந்த கடைகள் எரிகின்ற கடைகளை அழுத்துகின்ற, அணைக்கின்ற ஒரு நிலையை கொள்ளுகிறார்கள். இல்லாட்டி வவுனியாவில் இருந்து மன்னாருக்கு வர வேண்டும், முல்லைத்தீவுக்கு போக வேண்டும். ஆகவே அமைச்சரவர்கள் இந்த ஃபயர் பிரிகேட் 1, 2 எங்களுடைய முல்லைத்தீவு, மன்னார், வவுனியாவிலே இருக்கிறது, முல்லைத்தீவு, மன்னார் போன்ற இடங்களிலே உங்களுடைய அந்த திட்டத்தின் அடிப்படையிலே நகர அபிவிருத்தி என்பது வருகின்ற போது பிரதானமாக இந்த தீயணைக்கும் படை என்பது முக்கியம். அந்த வகையிலே நகரத்தை நாங்கள் அபிவிருத்தி செய்கின்ற போது, புதிய கட்டிடங்கள் வருகின்ற போது, புதிய கடைகள் வருகின்ற போது, புதியதாக நாங்கள் நகரத்தை அபிவிருத்தி பண்ணுகின்ற போது தீ ஏற்படுகின்ற போது அதை எப்படி கையாளுவதென்ற திட்டம் எங்களிடம் இருக்க வேண்டும். அந்த அடிப்படையிலே இந்த நகர அபிவிருத்தி இன்றைக்கு பொருளாதார பிரச்சனை இருக்கிறது, நாங்களும் அதை உணர்கின்றோம். ஆனால் எப்படியாவது அந்த நகர அபிவிருத்தியின் செய்கின்ற சந்தர்ப்பங்கள் அது வருகின்ற போது பார்க்கின்ற அதே நேரத்தில் இப்பொழுது இந்த இரண்டு முல்லைத்தீவிற்கும் மன்னாருக்கும் இந்த பயர் அதாவது தீயணைப்பு படை என்பதை அதை நீங்கள் எந்த விதத்திலாவது நீங்கள் ஏற்பாடு செய்து தர வேண்டும் நினைக்கின்றேன். அது உங்களுடைய அமைச்சுக்கு கீழ் தான் வருது என்று நான் நினைக்கின்றேன். அந்த வகையில் இந்த இல்லையா அமைச்சர், சரி என்னுடைய கருத்தை நான் சொல்லியிருக்கிறேன். நீங்களும் சம்பந்தப்பட்ட அரசிடம் சம்பந்தப்பட்ட அமைச்சரிடம் சிபாரிசு பண்ணுங்கள். அந்த வகையில் இந்த தீயணைப்பு படை ஒன்று இரண்டு தீயணைப்பு படைகள் தேவைப்படுகிறது. இதை எப்படி நாங்கள் இந்த விடயங்களிலே எங்களுடைய கவனங்கள் செலுத்தப்படுகின்ற சூழல் ஒரு பக்கம் போனாலும் விவசாயிகளுடைய நிலங்கள் விவசாயம் செய்ய முடியாமல் இருக்கிறது. உங்களுடைய சப்ஜெக்டுக்குள் இது வராது. நான் என்னத்துக்கு சொல்லுகிறேன் என்றால் அந்த எவ்வளவு தீவிரம் இந்த வீட்டு திட்டங்களுக்கு இல்லாத தீவிரம் இந்த நிலங்களை எடுப்பதற்கான முறைகளை கையாளுகிறார், காணிகளை எடுப்பதற்கான முறைகளை கையாளுகிறார். ஒவ்வொரு திணைக்களமும் இதை செய்கிறது. பொரசாக இருக்கலாம், வைல்டைஃபாக இருக்கலாம், ஏன் புதைப்பொருள் திணைக்களமாக இருக்கலாம். ஒவ்வொருவரும் தங்களுடைய கங்கணம் கட்டிக்கொண்டு ஆர் முந்தி இந்த நிலங்களை கையகப்படுத்தலாம் என்ற அந்த செயல்பாட்டில் அவர்கள் இருந்து கொண்டிருக்கிறார். அதிலே நான் என்னத்துக்கு இதை சொல்லுகிறேன் என்றால் இந்த வீட்டு திட்டம் பல வருடங்களாக இல்லாமல் இருக்கிறது. ஆனால் நிலங்கள் ஒவ்வொரு நாளும் அபகரிக்கின்ற சின்ன மரங்கள் வளர்ந்தால் கூட ஃபாரஸ்ட் வந்து அங்கே கல்லை நாட்டுகிறது. விவசாயம் பல வருடங்களாக செய்த விவசாயிகள் அங்கே போக முடியாமல் இருக்கிறார். அவர்கள் அப்படி போய் பேசுகின்ற போது ஏதாவது செய்கின்ற போது அவர்கள் நீதிமன்றத்திற்கு கொண்டு செல்லுகின்ற ஒரு துக்ககரமான சம்பவங்கள் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. ஆகவே மக்களுடைய நலன் என்று பார்க்கின்ற எந்த அரசாங்கம் இருக்கலாம், அது நல்லாட்சி அரசாங்கமாக இருக்கலாம் அல்லது இப்பொழுது இருக்கிற அரசாங்கமாக இருக்கலாம், மக்களுடைய நலன் என்பது எங்களுடைய சிந்தனையிலே இருக்க வேண்டும். ஆகவே ஒரு பக்கம் இந்த நிலங்களை பிடிக்கின்ற, ஒரு பக்கம் விவசாயிகளை நட்டப்படுத்துகின்ற, ஒரு பக்கம் எங்களுடைய மக்களுடைய மனங்களிலே இந்த நில அகதிப்பு என்பது பெரிய வேதனையாக இருக்கின்ற அதே நேரத்திலே ஒரு பக்கம் இருப்பதற்கு இடமில்லாம் அது அரசாங்கத்தால் ஏற்பாடு செய்யப்பட்ட அந்த வீட்டு திட்டம் என்பது இன்றைக்கு மக்கள் மிகவும் ஒரு சொல்லனா துன்பத்திலே இருக்கின்ற ஒரு பக்கமாக இருக்கிறது. நான் நினைக்கின்றேன் அமைச்சர் அவர்கள் இதிலே கவனம் செலுத்துவார் நினைக்கின்றேன் என்றால் அவருடைய சிந்தனைகள் நன்றாக இருக்கிறது. ஆகவே இந்த விடயத்தில் அந்த மக்களுக்கு கரங்கோத்து உங்களுடைய கைகளை நீங்கள் அந்த மக்களுக்கு நீட்டுங்கள். நாங்களும் உங்களுக்கு அதற்கான ஆதரவை தருவோம். நாங்களும் அந்த மக்களுக்கு நடைபெறுகின்ற நன்மைகளுக்கு உங்களோடு நாங்கள் நிற்போம். ஆகவே இந்த விடயத்திலே உங்களுடைய கரிசனையை உங்களுடைய நம்பி உங்கள் மீது வைத்திருக்கின்ற அந்த மக்கள் வைத்திருக்கின்ற நம்பிக்கையை நீங்கள் வெகு விரைவென்று நான் சொல்ல முடியாது என்றால் பொருளாதார பிரச்சனை இருக்கிறது. ஆகவே அந்த நிதியை நீங்கள் கண்டுபிடித்து இந்த 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 அந்த மக்களை நீங்கள் கைதூக்கி விட வேண்டும் என்பது எங்களுடைய கோரிக்கை. இதற்காக உங்களோடு கரங்கோக்க நாங்கள் தமிழ் தேசிய கூட்டமைப்பு தயாராக இருக்கிறது என்பதை நான் இங்கு குறிப்பிட விரும்புகிறேன். அமைச்சர் அவர்களே, இன்றைக்கு எங்களுடைய மக்களுடைய துன்பத்திலே நீங்கள் கரிசனை காட்டுங்கள்.
ගරු මන්ත්‍රීතුමා ඉදිරිපත් කරපු කාරණාත් ඒකට මම පිළිතුරු දෙනවා. ගරු මූලසමන්ත්‍රීතුමනි, පළවෙනි එක අපි නිවාස නාගරික සංවර්ධන අධිකාරියේ ඉඩම් පවරා ගැනීමක් සිදු කරොත් ඒ ඉඩම් පවරා ගැනීම සිදු කරන්නේ නිවාස හෝ ව්‍යාපෘතියකින් වින්දිකයට පත් වෙන යම් කිසි දෙයකට මුහුණ දෙන කණ්ඩායම වෙනුවෙන් ඒක කරනවා. දෙවෙනි එක ෆයර් බ්‍රිගේඩ්ස් ගැන කතා කරා. ඒක පළාත් පාලන විෂයක්. කො හමුදාවට තියෙන ඕන එකක්. ඒ සම්බන්ධවත් මම මැදිහත්වීමක් වෙන්නම්. ඒ වගේම ජනාධිපතිතුමා ඔබතුමා දන්නවා පහුගිය දවස්වල උතුරු නැගෙනහිර ප්‍රදේශවල ගිහිල්ලා අදාළ සංඛ්‍යාලේඛන ගත්තා. ওই නිවාස සම්බන්ධ උතුතුමා කියන කාලේ මම පිළිගන්නවා සැලැස්මක් නැතුව ප්‍රතිපාදන වෙන් කරන්නේ නැතුව ආරම්භ කරපු ප්‍රශ්නයක් උඩ ඒ ප්‍රදේශවල ජනතාව විශාල අමාරුකට වැටලා තියෙනවා. ඒ සම්බන්ධයෙන් ඒකයි මම කිව්වේ ලබන අවුරුද්දේ අපි ප්‍රතිපාදන වෙන් කරනකොට ඒවට කරනවා මිසක් අලුතෙන් දේවල් හඳුන්වලා දෙන්න හදන්නේ නැහැ. පරණ දේවල් ටික ඉවර කරන්න තමයි අපි බලාපොරොත්තු වෙන්නේ.
ඔව් මන්තු. නන්දි නන්දි අමචර් අවර්ගලේ. நேரம் முடிஞ்சுதா? The finish time?
தவ புத்து பார்த்தீங்க வினாடி ஹத்திரக காலையா.
ஆகவே இந்த விடயத்திலே அமைச்சர் அவர்கள் பதில் சொல்லியிருக்கிறார்கள். எங்களை மக்களை பொறுத்த மட்டிலே பல பிரச்சனைகளை இன்றைக்கு ஒவ்வொரு துணைக்களங்களாக ஒவ்வொரு அமைச்சு விவாதங்கள் ஊடாக இன்றைக்கு பல பிரச்சனைகளை நாங்கள் பேசி வருகிறோம். அது கல்வியாக இருக்கலாம், என்ன விடயமாக இருக்கலாம். ஆனால் இந்த நாட்டிலே புறையோடி போயிருக்கின்ற இனப்பிரச்சனை அது எந்த அளவிலே தீர்க்கப்பட வேண்டும் என்ற ஒரு விடயத்தை நாங்கள் ஆராய வேண்டும். ஜனாதிபதி அவர்கள் சொல்லியிருக்கிறார்கள், இந்த பேச்சுவார்த்தையை 12ஆம் தேதி தொடர்வதாக சொல்லியிருக்கிறார்கள். அந்த 12ஆம் தேதி அது தொடருமா என்பது தெரியவில்லை எங்களுக்கு. அந்த விதத்திலே எங்களுடைய சிந்தனைகள், எங்களுடைய மக்களுடைய பிரச்சனைகளை நாங்கள் பேசுகின்ற போது இன்றைக்கு அன்றைக்கு ஜனாதிபதி அவர்கள் தங்களுடைய கருத்தை பல பேரிடம் விசாரிக்கின்ற போது அவர்கள் எல்லாரும் ஒத்துக்கொண்டார்கள், இந்த பிரச்சனை தீர்க்கப்பட வேண்டும். 13+ என்று சொன்னார்கள். உண்மையிலே இந்த 13வது திருத்த சட்டம் இந்த மாகாண சபை முறைமை முதலிலே அதிகாரங்களோடு பகிரப்பட வேண்டும் என்பது எங்களுடைய கோரிக்கை. ஆனால் அது தீர்வல்ல. எங்களுடைய இந்த கோரிக்கை இது அதிகாரங்களோடு இந்த மாகாண சபைகள் செயல்படுகின்ற போது எங்களுடைய மக்களுடைய பிரச்சனைகளை இந்த மாகாண சபை கையாளுகின்ற ஒரு நிலையை நாங்கள் உணர முடியும். ஆகவே மாகாண சபை முறைமை என்பது எல்லா அதிகாரங்களையும் கொண்டதாக இந்த இலங்கையிலே இருக்கின்ற அத்தனை மாகாண சபைகளுக்கும் அந்த உரித்தை அந்த அதிகாரத்தை கொடுத்து செயல்பட வேண்டும் என்பது அதைவிட இந்த இனப்பிரச்சனை என்பது தீர்க்கப்பட வேண்டிய விடயம். இன்றைய காலத்திலே எல்லாரும் ஒத்துக்கொண்டு இன்றைய விடயத்திலே எல்லாரும் ஒத்துக்கொண்டு இனப்பிரச்சனை தீர்வுக்கு தாங்கள் ஆதரவு தருவதாக சொல்லிக்கொண்டிருக்கின்ற இந்த நேரத்தை நாங்கள் எல்லாரும் நல்ல முறையிலே பயன்படுத்த வேண்டும் என்பது எங்களுடைய கோரிக்கையாக இருக்கிறது. இதிலே தயவு செய்து இன்றைக்கு இளைஞர்களை பொறுத்த மட்டிலே சிங்களம், தமிழ், முஸ்லீம் என்ற அந்த பாகுபாடு இல்லாமல் இன்றைக்கு வாழ்ந்து கொண்டிருக்கிறார்கள், வாழுகிறார்கள். அவர்களுக்குள்ள ஒரு ஒற்றுமை வந்திருக்கிறது. ஆகவே எங்களுடைய அரசியல் கட்சிகள் இன்றைக்கு நாட்டிலே பேசப்படுகின்ற முக்கியமான பலமாக இருக்கிற அரசியல் கட்சிகள் இன்றைய இந்த சூழலில் இன்றைக்கு நாடு மிக மோசமாக இருக்கின்ற ஒரு நிலையில் ஒற்றுமையாக இந்த இனப்பிரச்சனையை தீர்க்க வேண்டும் என்பது எங்களுடைய கருத்தாக இருக்கிறது. அது மட்டுமல்ல தலைவர் அவர்களே, இன்றைக்கு எங்களுடைய புலம்பெயர்ந்த உறவுகளை இங்கே வந்து முதலீடு செய்யுங்கள் என்று சொல்லுகிறார். இந்த முதலீடு செய்கின்ற நிலை எப்படி வர வேண்டும் என்றால் வங்கிகள் அதற்கான முறைகளை தளர்த்த வேண்டும். எங்களுடைய சிறையில் இருந்து மீண்ட 15 வருடம் 20 வருடம் இருந்து வெளியிலே வந்த எங்களுடைய உறவுகளுக்கு ஒரு தனிநபர் பணத்தை கொடுக்கிறார். ஒரு நபருக்கு 25 லட்சம் பணமாக கொடுக்கப்படுகிறது. வங்கிகளிலே கேள்விகள் கேட்கிறார், இது கீழே கடந்த செக்கா அல்லது எங்கேயாவது எடுத்தீர்களா, இது எப்படி வந்தது என்றெல்லாம் கேட்கிறார்.
உண்மையிலே அது
அநியாயம்.
போது எப்படி வெளிநாட்டிலே இருக்கின்ற எங்களுடைய உறவுகள் எப்படி தங்களுடைய உறவுகளுக்கு பெருந்தொகை பணத்தை அனுப்ப முடியும், டொலராக அல்லது பவுன்ஸாக? இப்படி செய்கின்ற இப்படி ஒவ்வொரு விடயங்களும் வங்கிகள் மிக மோசமாக கையாளுகின்ற ஒரு நிலை மாற்றப்பட வேண்டும். ஆகவே அப்பொழுதுதான் எங்களுடைய நாட்டிற்கு நிதி வருகின்ற புலம்பெயர்ந்த உறவுகள் தங்களுடைய உறவுகளுக்கு நிதிகளை வழங்குகின்ற போது இந்த நாடு
சங்கரவாணியிலே
கூடுதலான நிதியை பெறுகின்ற வாய்ப்பு இருக்கும் என்பது என்னுடைய கருத்தாக இருக்கிறது. ஆகவே ஜனாதிபதி அவர்கள் இதிலே கவனம் அளிக்க வேண்டும். இந்த நாட்டை முன்னேற்றுவதற்கு செயல்பட வேண்டும் என்றால் வங்கிகள் சில விலயங்களை, அதாவது வெளியிலிருந்து வர பல காசுகள், அது களவாக எடுக்கப்பட்ட காசுகளை விடுகிறார்கள். ஆனால் இந்த 15 வருடங்கள் 20 வருடங்கள் எங்களுடைய அந்த உறவுகளுக்கு உதவி செய்கின்ற நிலை, சுபாஸ்கரன் அவர்கள் செய்த அந்த உதவி இன்றைக்கு அதை பலனடைய முடியாமல் இன்றைக்கு இருந்து கொண்டிருக்கிற அந்த சூழலை இந்த சந்தர்ப்பத்திலே இந்த உயர் சபையிலே நான் சொல்லிக்கொள்ள விரும்புகின்றேன். தயவு செய்து இதிலே கவனம் எடுங்கள் என்று சொல்லி முடித்துக் கொள்கிறேன். நன்றி, வணக்கம்.
சுதி மிலகட கரு சஞ்சீவ எதிரிமான மந்திரித்துமா விநாடி நமக்கு காலையாத்தியா
கரு சபாபத்துவன பௌம சுதி அது நாகரிக சங்வர்தன சா நிவாச அமாத்தேன் ஷேத் இவகேம கம் கருசா விதேச ரக்கியா பிரவர்தன அமாத்தேன் ஷேத் வேஷீர்ஷே சா கச்சாவர் கணித்தி இவ்விஷய பார காராத்வி ஹொபவன கரு பிரசன்ன ரணதுங்க எமத்துமா தேனுக விதான கமக எமத்துமா கரு அருந்திக பிரணாந்து எமத்துமத் இவகேம கம் கருசா விதேஷ ரக்கியா சேஷ்டை வெனுவேன் மனுஷ நானக்கார கரு எமத்துமத் ஜெகத் புஷ்பகுமார கரு எமத்துமாட்டாத் மம எவெனுவின் சுபபத்தனவா மகே கதாவே முல் வினாடி கீப்பே நிவாசசா நாகரிக சங்வர்தன சேஷ்டைட் அதாலுவ கதா கரண்ணே அப்பே வாணிஜ அகநகரைய கொலம நகரையாஸ்ரித்தவ அப்பி தகின நிவாசசா நாகரிக சங்வர்தன தத்துவன் மீராட்டே சமஸ பிரதிரூபேட்டம் அதால நிசா தென் அபிஹிதமுக்கோ கெத்தாராமே கிரிக்கெட் மேட்ச் எக்காக் தியனுக்கட்டு பேர்ட் ஐ ஷொட் எக்காக் உடின் கத்தொத் கேமராவே அப்பி தகின கொலம்ப முழு லோகம தகினம் கொலம்ப ஆஸ்ரித்தவ மேத்தியன பெல்பத் நிவாச பிரஸ்னைய அடுவாதம் லாபின்கே ஜீவிதா சம்பந்த பிரஸ்னை விசந்தான் அப்படி நவசிய 40 கணங்கள் இதெல்லாம் நிதாசின் பசே முல் வகவான் இதெல்லாம மகான்சி விழா தியனவா ஒலிவ குணத்திலக மெத்துமா மெஹி பிரதானியா ஆரம்ப கவசாவி இட பசே பீட்ட கெனமென் மெத்துமா இவகேம ஜே ஆர் ஜெயவர்தன ஆண்டுவே ரணசிங்க பிரேமதாஸ் மெத்துமா சந்திரிகா மெத்தினியகே காலமே மஹால் நிவாச சங்வர்தன வியாபுதி பட்டங்கத்தா எஹி தீரணாத்மக சா வட்டினாம யுகே நிர்மாணே கலே மே கொலம்ப த்ரஸ்ஸவாதீன்கெனுத் பேராகத்த மஹிந்த ராஜபக்ஷ ஜனாதிபதி வரையா இவகேம கோட்டாபே ராஜபக்ஷ ஹிட்டபு ஜனாதிபத்தும் ஆராட்சக லேகம் துரைய நாகரிக சங்வர்தன விஷேத அதாலவ தரண சமே எய் தாம வட்டினா தீரணாத்மக காரியபாரை கிஷ்டகலா நமுத் அதட்டாத் அப்பி கொலம்பட்ட பிவிசன பிரதான மார்கவலின் மேப்பத்தின் காலு பாரிங் அப்பே எக்கசி விசப்பாரின் ஹை லெவல் லோ லெவல் நிகம்பு கேண்டி ரோட் மே கொய் பெத்தின் ஆவாத் அப்படி என்ன கொட்டம தக்கின சித்திரே தாமத் தப்பிட்ட சம்பூர்ண மஷின் வெனஸ்கரகன் பெரி விழாத்தியன் மே தத்வன் பிலிபந்தவ அப்படி கல்பனா கரன் வென்னே மே பிரஷ்னே அத்துலே தவத் விவித கெட்டலு சமாஜ அர்புத உபசாஸ்கிருதிக பிரஷ்ன கணனாவாக் நிர்மாணி விழா வர்தனை வெமின் எனவா மம மே காரணாவஹரா என்ன ஹதன தன தமாய் கிசியாம் பார்ஸ்வயக் விசின் தமன்கே தேசபாலன பக்ஷே சந்தபதனம வெனுவென் மெவனி சமாஜ தத்வன் நடத்து கரமின் பவத்தாகன உற்சாகரீம் அப்படி இத்திஹாசே புரா தக்வா நமுத் ஏ கோத்ரிக அத்தீத தேசபாலனிக யுகே அப்படி அவசன் கரமு அப்படி தன்னின் தெதாஸ்விசி தேக்கே எனிசா மேதியா அப்படி அலுத் விதிகிட்ட பலமுக்கியன யோஜனாவ மம கரணவா ஏ தத்வன் வெனுவென் அதால் அமாத்தன்ஷே தரண பிரயத்னையன்ட மெவனி துஷ்கர மோகத்தக பவா ஏ வெனுவென் யம் மகன்சியக் தரீம கென மங்கி ஸ்துதி கரணோ கரு சபாபதி துமனி மேராட்டே தியனவா விவித ஹதிசி அவஸ்தாவலது இதிகல மே கொண்டமீனியம் நெத்னம் சகாதிபத்திய பிரமித்தின் மகஹெருனு நிவாச வியாபிருதி பசுகிய சத்தியே அமாத்தேஷ் உபதேசக காரக சபாவிதித் மம்மே பிரஷ்னைய கரு பிரசன்ன ரணதுங் எமத்துமாட் இதிரிபத் கலா எதுமாட்ட எவெனு நுதவு கலா மம்மே பிரஷ்னை இதிரிபத் கரன் ஹேதுவ தமை මගේ කළුතර දිස්ත්‍රික්කයේ පානදුර තියෙන උදාහරණයකට මෝදරවිල නිවාස සංකීර්ණය. මේ සුනාමි ඛේදවාචකයෙන් අවතැන් වුණු ජනතාවට මේ නිවාස සංකීර්ණය හදලා දුන්නේ. නමුත් මේ නිවාස සඳහා අයිතිය දෙන්න විදිහක් නැහැ. හේතුව තමයි මේ සහාධිපත්‍ය ප්‍රමිතීන් මගහැරලා ඉදිකර ව්‍යාපෘතියක් විදිහට තමයි මේ කාරණාව පොතේ ලියවිලා තියෙන්නේ. සහාධිපත්‍ය කළමනාකරණ අධිකාරී සභාපතිවරයාත් ඒ වෙලාවේ මට කතා කළා. එතුමත් එක්ක උදව් කරන්න ලෑස්ති වෙලා ඉන්නවා. අපි මේක කඩිනම් කරගමු කියන යෝජනාවට මම මේ එන්නේ. මේ සඳහා මෙවැනි ව්‍යාපෘති වෙනුවෙන් නිවාස අයිතිය දෙන්න මේ උත්තරීතර සභාවේ 2018 අංක 23 දරන බද්ධ නිවාස අයිතිය පිළිබඳ විශේෂ විධිවිධාන පනත සම්මත කරලා තියෙනවා. ඒ පනත සම්මත වුණේ 2018 අගෝස්තු 15 වසර 5ක කාලයකට පමණයි මේ පනත අදාළ නීති අදාළ වෙන්නේ. ඒ කියන්නේ ලබන අවුරුද්දේ අගෝස්තු 15ට ඉස්සෙල්ලා මේ වැඩේ කරගන්න වෙනවා. ඒ නිසා මම ඉතාම කාරුණිකව ඉල්ලා සිටිනවා මේ ප්‍රශ්නය මට පානදුරේ මෝදරවිලට විතරක් නෙවෙයි විවිධ ප්‍රදේශවල මේ ප්‍රශ්නේ තියෙනවා. මම ගරු උදුගුණ මෙතුමා එක්කත් කතා කළා. එතුමත් කිව්වේ විවිධ කොළඹ දිස්ත්‍රික්කයට අදාළවත් මේ ප්‍රශ්නේ තියෙනවා. මම මේ කතා කළේ සහාධිපත්‍ය ප්‍රමිතිය මගහැර ඉදිකළ නිවාස ව්‍යාපෘතිවල අයිතිය ඒ ජනතාවට ලබා දීමට අදාළව. දැන් අපේ දිස්ත්‍රික්කවල නිවාස ප්‍රශ්නේ ළඟට ගිහම ගරු සභාපතිතුමනි අපි ඉන්නේ මහගෙදරෙන් එළියට එන තරුණ පවුල් සම්බන්ධ නිවාස ප්‍රශ්නයක් අපිට තියෙනවා. ඒ වගේම මහගෙදර දරුවන්ට දීලා ගෙදරින් එළියට එන වැඩිහිටි දෙමව්පියන්ගේ නිවාස ප්‍රශ්නයක් අලුතින් හැදෙමින් තියෙනවා. හැබැයි මම ඒ දිහා නම් එක්තරා ආකාරයක සංස්කෘතික අවුලක් විදිහට ඒ ප්‍රශ්නේ දිහා දකින්නේ. ඒ වගේම අඩුවාදැම්ලාභීන් සම්බන්ධ ප්‍රශ්නයක් තියෙනවා. අපි පහුගිය රජය තුළ මහින්ද රාජපක්ෂ ගරු අග්‍රාමාත්‍යතුමා මේ විෂය කැබිනට් භාරකාරත්වයේ දරන මොහොතේ උතුර දිස්ත්‍රික්කයේ සෑම ග්‍රාම සේවා සමකම අපි නිවාස ව්‍යාපෘති ගණනාවක් කළා. තවදුරටත් ඒ ක්‍රියාත්මක වීමටත් නියමිතව තිබෙනවා. ඒ වගේම වැවිලි කර්මාන්තයේ ආශ්‍රිත නිවාසවල තත්ත්වය ඉතාම ඛේදජනකයි. මේ පාර්ලිමේන්තුවේ මම වාර්ගික පදනම් මත ප්‍රශ්න විග්‍රහ කරනවට පෞද්ගලිකව අකමැති මිනිහෙක්. නමුත් ඇතැම් මන්ත්‍රීවරු කතා කරනවා තමන්ගේ වාර්ගික පදනම පිළිබඳව තමන්ගේ මිනිසුන්ගේ ප්‍රශ්න කියලා ප්‍රශ්න ජාතියක්. නමුත් ඒ ප්‍රශ්න ජාතියේදීවත් මේ කාරණාව සම්පූර්ණ වශයෙන් විග්‍රහ වෙලා නැහැ. ඒ පිළිබඳව අපි කල්පනා කරන්න ඕන සමහර අවස්ථාවල ඒ අහිංසක මිනිස්සු ජීවත් වෙන විදිහ දැක්කහම අපේ මනුස්සකම පිළිබඳව කණ්ණාඩි ඉස්සරහට ගිහිල්ලා අපිට අපගෙන් ප්‍රශ්න කරන්න හිතන තැනටම මේ ප්‍රශ්න ඉතාම ඛේදජනකයි. ඒ වගේම නගරාශ්‍රිතව තියෙන මේ රථවාහන පිළිබඳ අවුල දැන් කළුතරට ආවත් අපේ දිස්ත්‍රික්කයේ හොරණ, මතුගම, අලුත්ගම, පානදුර, කළුතර මේ හැම නගරයකම අවම විශේෂම ප්‍රශ්නයක් වෙලා තියෙනවා. මේ වාහන ගාල් කිරීම සඳහා ස්ථාන නැතිකම, මේක භූමි ඉඩකඩ පිළිබඳ ප්‍රශ්නයක් තියෙනවා. ඒ නිසා ඇතිවෙන මහජන දුෂ්කරතාවන් රැසක් තියෙනවා. ඒවා ඒ තත්ත්වයන් බොහොම බරපතලයි. දැන් හොරණ නගරය ගත්තහම හොරණ සතිපොල ඉවත් කළා. දැන් එතන භූමියේ අලුත් ඉඩක් හැදිලා තියෙනවා. එතන හරි අපි මේ නාගරික රථවාහන ගාල් කිරීමේ පහසුකමකට යම්
අවස්ථාවක්
හොඳයි සභාපතිතුමනි. මම අන්තිම විනාඩි දෙක ගන්නම් විදේශ රැකියා ශ්‍රේෂ්ඨයට අදාළව කතා කරන්න. මෙතනදී මට කියන්න තියෙන එක අදහසක් තමයි ලංකාව මුහුණ දෙන මේ මොහොතට අදාළව මුහුණ දෙන මේ ආර්ථික අර්බුදේ අපි කතා නොකළ තව එක ප්‍රධාන හේතුවක් තමයි අපි විසින් මැදි ආදායම් උගුලට හසුවීම. මේ මිඩල් ඉන්කම් ට්‍රැප් එක අපි නිවැරදිව විග්‍රහ කරගත්තේ නැහැ. ලෝකේ ඕනෑම රටක් මධ්‍යම ආදායම් මට්ටමට ළඟා වෙලා මධ්‍යම ආදායම් මට්ටමේ දීර්ඝ කාලයක් රැඳී සිටීම තුළ ඇතිවන ආර්ථික අර්බුද ගණනාවක් ලෝකයේ ආර්ථික විශ්ලේෂකයින් පර්යේෂණ පත්‍රිකා තුළින් පෙන්වා දීලා තියෙනවා. අපි මේ තත්ත්වයේ තේරුම්ගෙන තිබුණේ නැහැ. අපි එක පැත්තකින් මේ පැටලිලා ඉන්නේ ප්‍රශ්නේ මැදි ආදායම් තත්ත්වයේ ඉඳලා ඉහළ ආදායම් මට්ටම සඳහා ඇතුළු වීමට යම්කිසි රටක් ගත කරන කාලය ඉතාම වැදගත්. දැන් චීනය, හොන්කොන්, උතුරු කොරියාව වගේ සමාජ දකුණු කොරියාව වගේ රටක් ගත්තොත් අවුරුදු 6ක් 7ක් වැනි කෙටි කාලයක් තුළ ඒ ඉලක්කය පහු කරලා තියෙනවා. මේ ඉලක්කය පහු කරගෙන යාමේදී රටක් මුහුණ දෙන ප්‍රධානම ප්‍රශ්නය තමයි තමන්ගේ ශ්‍රම වෙළඳපොලේ තියෙන විවිධ ගැටලු සහගත තත්ත්වයන්. මේක නම්ය අනන්‍ය තත්ත්වයන් පිළිබඳ ප්‍රශ්නයක්, ඵලදායිතාව පිළිබඳ ප්‍රශ්නයක්. මේක විදේශ රැකියා වෙළඳපොල ළඟට අරගෙන ගියත් දැන් උදාහරණයකට මේ කොවිඩ් ඛේදවාචකයේ මැද්දෙත් පිලිපීනය තමන්ගේ විදේශගත ශ්‍රමිකයන්ගේ ආදායම් පිළිබඳ වාර්තාගත තත්ත්වයක් උපයා ගත්තා. 2022 මැයි මාසේ ඇමරිකානු ඩොලර් බිලියන 2.4ක ආදායමක්
පිලිපීනේ උපයාගත්තා. හේතු හොයාගෙන ගියාම ඒ අයගේ රැකියා වෙළඳපළ තියෙන්නේ අපි යන තැන්වල නෙවෙයි. මේ විවිධත්වය, මේ විවිධාංගීකරණය අත්‍යවශ්‍යයි. එවැනි අලුත්යන් සොයාගෙන යාමට අපි විදේශ රැකියා වෙළඳපළ තුල යම් උත්සාහයක් දරමු. ඒ වගේම මේ කොරියාවේ රස්සාවලට ගිය තරුණයන්ගේ එක ඉල්ලීමක් තිබෙනවා.
ඔබතුමාගේ කාලය අවසන්යි මන්තුමා.
අලුතෙන් යන අයට තියෙන අවස්ථාව අහිමි කරන්නේ නැතිව මීට පෙර කොරියාවේ රස්සාව කරලා දැන් ඇවිල්ලා ඉන්න අයට ඒ අයට පුහුණුව තියෙනවා. ඒ රටේ සමාජ සංස්කෘතික තත්ත්වයන් තේරෙනවා. ඒ අයට නැවත යන්න යම් ඉඩක් හදලා දෙන්න පුළුවන් නම් ඒ ගැනත් අපි බලමු කියලා යෝජනා කරනවා. බොහොම ස්තුතියි මට මේ අවස්ථාව දුන්නට.